તારીખ 21/4/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 518 અને 519 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 303.
પર્યાય પરથી દ્રષ્ટિ નિકાળવાનો ઉદ્દેશ પર્યાયનું સ્વરૂપ છે, તો પછી ઉદ્દેશ શા માટે આવો પ્રશ્ન થાય. ઉપદેશ પણ એના ક્રમમાં જ છે અને ઉપદેશ છે તેથી બીજા જીવોને ઉપદેશ પ્રમાણે કોઈ કાર્ય પહોંચાડે છે એવું તો વિષ્ણુનું સ્વરૂપ નથી. ભગવાનના સમયકરણમાં કરોડો લોકો જીવ છે, કેટલા સમય દ્રષ્ટિ થાય છે, કેટલા મૂંઝી જાય છે, કેટલા કેવી માન થાય છે. ઉપદેશનું વચન કોઈને માટે ઓછું આવે છે, કોઈને માટે વધારે આવે છે, કોઈને ઓછું સંભળાય છે, કોઈને વધુ સંભળાય છે, એવું તો કાંઈ છે નહીં. પણ સમજાય છે ઓછું, પણ એક જ વચન દરેક જીવને સરખું સમજાય છે એવું તો બનતું નથી. વચન તેનું તે નિમિત્તપણે હોવા છતાં પોતાની વર્તમાન યોગ્યતા અનુસાર એની સમજ થાય છે. વચન અનુસાર જો વચન અનુસાર
એક સાથે
પરિણામી ભાવે રહ્યો છે. એટલે ઉપદેશ કેમ આપો છો? પર્યાયની ક્રમબદ્ધતાનું જ્ઞાન પર્યાય પરની દ્રષ્ટિ દેખાવવાનો નિયમ છે. પર્યાય ક્રમબદ્ધ છે એનું જે જ્ઞાન એ પર્યાય પરની દ્રષ્ટિ દેખાવવાનો નિયમ છે.
પરિચિત વિષય હોય
ભાવનું ભાવ તો એનો અનાદિથી પરિચિત વિષય છે. જો અપરિચિત વિષય હોય તો એનો પોતાનો સ્વભાવ છે કે
શાંતિ જોઈએ છે. હવે
શાંતિ જોઈએ છે ને, તો માતા કરે છે ગુરુજી. પરિવાર સુંદર થાય છે એમ જાણે તો પર્યાયની દ્રષ્ટિ બીજવાની બદલે પર્યાય ક્રમ બધું જાણે તો
જાણે એટલે અનુભવ કરે
કર્તૃત્વ છે. પર્યાય માં જે વ્યામોહિત થયા છે અને વ્યામોહિત થઈને પર્યાયને મુખ્ય કરીને એમાં ફેરફાર કરવા માટે જે પર્યાય સન્મુખતા સુધી છોડતા નથી અને દ્રઢ સન્મુખ કદી થતા નથી એને પર્યાયનું કર્તૃત્વ શીખવા માટેનો આ મહાસિદ્ધાંત છે. પર્યાયથી ઉન્મુખ થવા અને દ્રઢની સન્મુખ થવા આ મહાન સિદ્ધાંત છે.
પર્યાય નું કર્તૃત્વ છે
પણ પર્યાય પોતે પર્યાયમાં હું પણ રાખીને પોતાનું કર્તાકર્મ પર્યાયમાં જ રાખે છે. પર્યાય પોતે કર્તા પર્યાય પોતે કર્મ એ પર્યાય સ્વરૂપે જ માત્ર પર્યાયનું અવતારણ કરીને પર્યાય જીવોને જેટલો માનીને પર્યાયનું કર્તૃત્વ કરી રાખે છે. જે જ્ઞાનાદિ ભાવ છે એને તમે છોડી દે કે છૂટી જાય છે, પણ જે વિકાસ છે જે સુભાષ ભાવ છે જે કસાય છે એને બી છોકરા છે એ સ્થિતિમાં. પછી અન્યથા પ્રકારે અથવા વિપર્યાસપણે હું સૂક્ષ્મ જ્ઞાન નો કરતા સૂક્ષ્મ જ્ઞાન આવતો હું આવા પુરુષાર્થ નો આવતો હું આવા ત્યાગ નો આવતો હું એમ બાહ્ય દ્રષ્ટિએ બાહ્ય જ્ઞાનમાં બાહ્ય જ્ઞાનમાં અનુકરણ કરે છે. જળનું એના મિથ્યાત્વનું પ્રદર્શન
છે. બરોબર, એનું કારણ શું?
એમ થવાનું કારણ પોતાના દ્રઢ સ્વભાવને એને કોઈ તો નથી એને અનુભવ કર્યો
નથી.
હું પોતાના મૂળ સ્વરૂપની મૂળમાં ભૂલ્યો છે અસલ સ્વરૂપ ને મૂળ સ્વરૂપ છે કાયમી શાશ્વત સ્વરૂપ છે, જે નિષ્ફળ છે, આત્મપદ છે, એને ભૂલો છે. એટલે અપદ વાપરવા નથી.
બરોબર.
એટલે હું શોષણ નું કર્તૃત્વ, પુરુષાર્થ નું કર્તૃત્વ, પછી ત્યાંથી માંડીને શુભાશુભ ભાવ નું કર્તૃત્વ, અને ત્યાંથી માંડીને શુભાશુભ ભાવના વિષય જે ઉપયોગ છે એનું કર્તૃત્વ, આ બધું ઊભો થયા વિના
નથી.
દોષો ની તમામ પરંપરાનું મૂળ
મૂળ
કારણ.
બરોબર.
પોતાને ભૂલે છે ત્યારે એને નિમિત્ત બનાવે છે, જો પોતાને ન ભૂલે તો એને નિમિત્ત પણ લાગુ પડતું
નથી. પોતાને જાણવાનું રહ્યું, જાણવું માનવું, અનુભવ
જોઈએ,
બધું શાંત થઈ જાય.
ક્રમબદ્ધ પર દ્રષ્ટિ રાખીને
સુંદર
રાખીને ક્રમબદ્ધનું અવલોકન લઈને, ક્રમબદ્ધનો જ્ઞાન તો સાચું નથી, ક્રમબદ્ધનો નિર્ણય પણ સાચો નથી. શું ભૂલ થાય છે? જીવો વિપરીતપણે સમાધાન કરે છે, ત્યારે ત્યારે ક્રમબદ્ધનું અવલોકન લેવા જાય છે. એમ ક્રમબદ્ધનું અવલંબન લેવા માટે ક્રમબદ્ધની વાત કહેતા નથી. અવલંબને પર્યાયની ક્રમબદ્ધતાનું જ્ઞાન જોડે રહી જાય છે, એટલી જ વાત છે.
બરાબર.
એથી વધારે વાત એની
નથી.
પણ ક્રમબદ્ધનો અવલંબન જો લેવાય જાય તો એના ક્રમબદ્ધ સ્વરૂપનો સમજણ કે નિર્ણય થતો નથી. આ ભૂલ થઈ જાય છે એટલે અહીંયા લાભ પછી એવો સંતોષ લેવાય કે પહેલા ક્રમબદ્ધ નહોતા સમજતા ત્યારે આવું નુકસાન થાય થતું ત્યારે ઘણું આતુરતા થતી હતી, ઘણું દુઃખ થયું. હવે ક્રમબદ્ધ સમજાણું છે એટલે આપણને શાંતિ રહી છે, આતુરતા મંદ થાય છે. એવું માનીને જ્ઞાનથી જાણે શાંતિ ઉત્પન્ન થઈ, એટલે જ્ઞાન પણ થયું ને જ્ઞાન શાંતિ પણ આવી, એવો ભ્રમ થઈ જાય
છે.
એવી દ્રષ્ટિ થાય એટલે બહુ મહત્વનું નિધિ છે, એ પુત્રો છે પણ બહુ મહત્વનો વિષય છે. એ જુદો ક્રમબદ્ધ પર્યાયનો વિષય સમજીને આવી ભૂલ રખે કરતા ક્રમબદ્ધનું અવલંબન લેવાય જાય. એ કૃત્રિમ શાંતિ છે, એ ખરેખર સહજ શાંતિ નથી.
ગોળામાં ફરકી ગયા, ક્રમબદ્ધમાં
વ્યવસાય
ગોડાઉન થઈ સળગી
ગયા, બરાબર સમાધાન બરાબર કર્યું છે. બરાબર
નથી.
અમારા ગુડાઉન છે પહેલા તો એ ભૂલ કરી છે કે આ ગોડાઉન અમારા હતા એ વાત જ ભૂલ ચિંતા રહી
છે.
અમારું હતું જ નહીં જે થયું તો એના ક્રમમાં થયું તો આના એ જ કારણે પર્યાયના ક્રમબદ્ધતાના વિકલ્પથી ખસીને પર્યાય ક્રમબદ્ધતાનો વિકલ્પ આવે તો એ શ્રી ખસીને હું તો નાયક છું એમ એનો પુરુષાર્થ હૃદયગત થાય. પુરુષાર્થ ન હોય તો ઉત્પન્ન થાય ને હોય તો હૃદયગત
થાય
ત્યારે એને ક્રમબદ્ધ માન્ય છે.
બરોબર
દીકરો
મળી જાય પછી એના કારમાં મળવાનો મળ્યો એમ લેવું.
મારો હતો
મારો દીકરો હતો
કઠણ પડે એવું વિચાર કરવો કઠણ પડે વિચારવાની સાથે પર્યાય વિષય એવા પર ઉપરથી મહત્વ ઉઠી શકતું નથી.
સ્વરૂપમાં મમત્વ સ્થાપવું વાહ
સ્વરૂપમાં એને મમત્વ સ્થાપવું જોઈએ.
બહુ મોટી સરસ વાત.
આમનામ તો પત્ર માં લસુ બધા લખે છે જ્ઞાની પુત્ર રીઠા ભાવ બને છે પાછું આવે કઠણ
ધરમ પછી ના કરશે
બીજાનો દીકરો મળી જાય તો ત્રંક જ લગાવે પોતાનો પુત્ર મળી જાય તો રોવા દે.
કેટલો મહત્વ મહત્વ કેટલું દીકરા કરતા
દીકરો
દૃષ્ટિ કરે ત્યારે ક્રમ્ય જ્ઞાન થતો જ્ઞાની પોતાના
સ્વભાવ
પર જયારે દ્રષ્ટિ કરે અનંત અનંત ગુણભંડાર છે એવા સ્વગ્રહ ઉપર જયારે દ્રષ્ટિ કરે
મને
ક્રમબદ્ધ નો વિકલ્પ આવે છે એવું તો કાંઈ નથી. રાજચંદ્રજી એ પણ આ વિશે નથી કહ્યું કેટલો વિશે દુર્ગયા
હાજી.
Gracias. જેટલા ભય છે એટલા ન્યાય છે, જેટલા ગુણધર્મ છે એટલા ન્યાય છે. એ પદાર્થ ને જેટલા ગુણધર્મ છે એટલા જાણવાના જ્ઞાન ના થઈ શકે એટલા ન્યાય છે. સર્વજ્ઞાનીઓને કેટલાક જ નો ઉપયોગ થાય છે, બાકી અનંત જ્ઞાન એને લબ્ધી રૂપ રહે છે, લબ્ધી જ ઉત્પત્તિ જાય છે. કોઈ ઉપયોગ થાય નહીં, ના થાય તો અંદર માંથી થાય છે, એ લબ્ધી ને એમાં ઉપયોગ થાય છે, એમનો પણ થાય બતાય ને આમ એને પૂર્ણ પછી એને લઈએ ને એની દિશામાં કોઈ ઉપયોગ થયો હોય, અભિગત સમજ્યો હોય એવું ગૃહ બનવાનું. કેમ કે સ્વકલ્પ દશાનો ભાવ વધારે છે, જ્ઞાન થયા પછી પણ સ્વકલ્પ દશાનો ભાવ ઘણો છે, વિકલ્પ દશાનો ભાવ બહુ ઓછો છે. તો એ સ્વકલ્પ દશામાં તો કેટલું આવે છે, સમયજ્ઞાનીઓના જ્ઞાનના વૈભવમાં જ જ્ઞાનની નિર્ભરતાઓમાં તો ઘણું ઘણું અંદર ઉપસ્થિતિમાં આવે છે. એકનું કહેવા છે જરૂર પણ શું આવશ્યકતા પણ છે. કોઈ ધર્મનો જિજ્ઞાસુ, કોઈ ધર્મનો લાંચુ, ધર્મનો ગરજુ જ્ઞારે જિજ્ઞાસા ઉભી કરે ત્યારે અંદર નીકળી જાય, એને થોડું અંતર ને અંદર પુષ્ટિનું કારણ થાય છે. પોતાનું જ્ઞાન, પોતાની પુષ્ટિનું કારણ સમયે સમયે જ્ઞાનની નિર્મળતા વધતી જાય છે. ગાયા બનશે છે
બ્રહ્મ ઉપરથી સુખની લબ્ધિ છે એમ ખ્યાલમાં આવ્યું.
આકાશમાં તમે ગુણ દિશામાં હતી તો પણ જ્ઞાન અને ધ્યાન આટલો આટલો પ્રભાવ ના થઈ
પણ ક્યાંય એમણે કોઈ જગ્યાએ પૂછપરછ કરીને માથું માર્યો નથી. ટ્રસ્ટ ટ્રસ્ટની રીતે હાલે ને ટ્રસ્ટીઓ ટ્રસ્ટીઓની રીતે હાલે, કાંઈ લેવા કે દેવા ખ્યાલ આવે કે આ ચોખ્ખી આવી ગડબડ કરે છે તો ઠપકો આપે, પણ એવું પછી ક્યારેક બને એ બાબતમાં એમને કોઈ કાળજી કે સાવધાની લેવાનો વિચાર નહોતો. કોઈને આદેશ જે કરવું હોય એ કરે તો એમ કહેતા કે આ તો એમ પણ કહેતા નથી કે તમે કહેતા સાધુ એવી છોટામલના સાધુ એવી ઓફર મોકલી બેઠા આપ જો અમારી વ્યવસ્થા કરો સંગઠમાં તમે આ કપડા છોડવા તૈયાર છે. અમે કોઈની જવાબદારી લેતા નથી, એ અમારું કામ નથી. આ તો આ વાત છે અંદરની કહેવાય જાય છે, જેને લઈ લીધી હોય એ અંગીકાર કરી લઈએ, બાકી બીજી કોઈ જવાબદારી અમે સંભાળતા નથી ને અમે કરતા નથી. એટલા માટે દૃષ્ટાંત આપતા કે ધર્મની પ્રાપ્તિ કરવા માટે કેટલી નમ્રતા અને કેટલી ગરજ જોઈએ, કે ભગવાનના સમૂહ શરણમાં તો ઇન્દ્રો 32 લાખ વિમાનનો લાડો હોય, કરોડો અપસરાનો સ્વામી હોય, ગલુડિયાની જેમ આવીને સાંભળે, કેમ કે એને શું કે ગલુડિયાની જેમ બેઠો હોય, એટલી નમ્રતા હોય, એટલે એને ધર્મ સાંભળવાનું સમય દ્રષ્ટિ હોય તો એકાલતા રહે છે. પણ ગલુડિયાની જેમ સાંભળતા હોય છે, ચક્રવર્તી પણ ગલુડિયાની જેમ આવે. માનસ્તંભમાંથી જ્યાં પાણીથી પસાર થાય ત્યાં નરમ 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 ભેલા ઘેંસ જેવા પરિણામ થઈ જાય. એ પોતાના હિતની દરકાર બતાવે છે, નિમિત્તે એમ કહેવાય, પણ અંદરમાં પોતાના હિતની કેટલી દરકાર થઈ છે એને સૂચિત કરે. ગ્રહ ઉપર દ્રષ્ટિ કરે ત્યારે ક્રમબદ્ધનો સાચો નિર્ણય થાય છે. ક્રમબદ્ધ છે એ તો સર્વજ્ઞતાનો પ્રાણ છે. સર્વજ્ઞતા અને ક્રમબદ્ધ બેને જુદા પાડી શકાય એવું નથી. જો એકને ઉડાડો તો સામે બીજું ઉડી જાય. જો ક્રમબદ્ધનો સ્વીકાર ન થાય તો સર્વજ્ઞનો સ્વીકાર ન થાય, સર્વજ્ઞનો સ્વીકાર થાય તો ક્રમબદ્ધનો સ્વીકાર થાય એમ આપોઆપ છે. એમાંથી તો એ ન્યાય કાઢેલો છે કે ક્રમબદ્ધ છે એનાથી જો સર્વજ્ઞતાનો સ્વીકાર થાય છે તો એ સર્વજ્ઞતા એક સ્વભાવ છે આત્માનો, કે જે પોતે છે એવો આત્મા એમ એને પોતાના સર્વજ્ઞ સ્વભાવનો સ્વીકાર થવાનો મોટો ન્યાય મારે લો
છે.
એવા ઘણા ન્યાયો કર્યા છે. એટલે એ કહ્યું કે ક્રમબદ્ધ છે એ તો સર્વજ્ઞતાનો પ્રાણ છે. બીજા પણ પ્રશ્નો બહુ આવતા ક્રમબદ્ધના વિષયમાં કહે છે કે આવું સર્વજ્ઞતાનો સ્વીકાર થવો એ પણ વિચારની દશામાં તે વિચારને યોગ્ય પુરુષાર્થને સૂચવે છે, અને એવું પરિણમન થઈ જવું, ગુનાયક ભાવના ઉપર દ્રષ્ટિ જતા પરિણમન થઈ જવું તે તો પુરુષાર્થ સહિત જ હોય છે. એટલે એમાં પુરુષાર્થ નહીં થવાનો પણ પ્રશ્ન રહેતો નથી. જેને પર્યાયને લક્ષે પુરુષાર્થ કરવો છે એને આ થોડો ક્રમબદ્ધમાં તકલીફ પડે છે. મારે તો મારી પર્યાય સુધારવી છે એમ પર્યાયને લક્ષે જેને પુરુષાર્થ કરવો છે એને ક્રમબદ્ધ પર્યાયનો વસ્તુ વિષય એની સામે વિરોધાભાસી દેખાય છે. આમાં તો કેમ થાય, જો ક્રમબદ્ધ હોય તો હું પુરુષાર્થ કેવી રીતે કરી શકું? પુરુષાર્થ કરવાનો વિકલ્પ પણ છે, પર્યાયમાં પુરુષાર્થ કરવાનો વિકલ્પ પણ ઉઠે અને છતાં એને ક્રમબદ્ધ સ્વીકાર્યું હોય, એમ બે વાત છે. પણ ક્રમબદ્ધ છે એ સિદ્ધાંતનો વિષય છે, પોતાને કાર્ય કરવાનું છે, એ કાર્ય બાકી છે એવો ખ્યાલ છે એટલે એવો વિકલ્પ આવ્યા વિના રે નહીં. યથાસ્થાનમાં વિકલ્પ ઉત્પન્ન થયા વિના રે નહીં. વિકલ્પ ઉત્પન્ન થાય છે માટે સિદ્ધાંત એમ છે એમ તો નથી, એ વિકલ્પને પણ ટાળી નાખવાનો છે. વિકલ્પને રાખવાનો નથી પણ એ વિકલ્પને પણ ટાળવાનો છે. ટાળવાનો છે એટલે ટળી જાય છે અને ટાળવાનો છે એમ કહેવામાં આવે છે. સંજીવની છે આ, અનંત કાળ માટેની સંજીવની છે. સંજીવની ઔષધિ હોય છે અનંત કાળ માટેની છે. એક વખત અમૃત પીએ, અમૃત સંજીવની છે આ, એ કાયમ માટે ન મરે, એનું નામ અમૃત કીધું છે. તો એ આ ઉપદેશામૃત એટલા માટે કહેવામાં આવે છે, વચનામૃત એટલા માટે કહેવામાં આવે છે કે જો એ ખરેખર અંગીકાર કરે એના પરિણામમાં તો એના જન્મ મરણ મટી જાય છે, એટલે એને અમૃત કહેવામાં આવે છે. ખરેખર અંગીકાર કરવાની ભાવના હોય તો કાય થયા વિના તો બેનશ્રી રજીસ્ટર કરી નાખ્યો છે વિષય કે જેની ભાવના ખરેખર હોય એની ભાવના ન ફળે તો 14 બ્રહ્માંડને ફરવું પડે. ચૈતન્યમાંથી ઉગેલી ભાવના હોય અને એ ભાવના ન ફળે, ન ભૂતો ન ભવિષ્ય કદી કોઈની માટે એમ બન્યું નથી ને બનવાનું પણ, એવું એ કુદરતના ઘરનો વિષય છે, એ સ્વભાવગત વિષય છે. વિશેષ ભાવનાનો વિષય વિશેષ આવ્યો છે. પાપ કેમ કહ્યું છે? આ યોગસાર છે એ યોગેન્દ્રાચાર્ય નું છે, યોગેન્દ્ર દેવ નું યોગસાર છે. યોગસાર બે છે, એક બીજા આચાર્ય નું છે જેમાં આ વિષય ચાલ્યો છે એ યોગેન્દ્ર દેવ નો યોગ સાર છે. એમાં એમ કહ્યું છે કે જગતના જીવો પાપ ને પાપ જાણે છે અને પુણ્યને પાપ નથી જાણતા, પણ કોઈ અનુભવી વિરલ જીવો છે, કોઈ વિરલ જીવો એવા અનુભવી છે જગતમાં કે જે પુણ્યને પણ પાપ જાણે છે. તો એમાં શું કહેવા માંગે છે, શું કહેવા ધારે છે એ અહીંયા ઉત્તરમાં એ વિશે સ્પષ્ટ કર્યો છે. પુણ્ય છે તો શુભ રાગ, પુણ્ય છે તો સુહરા પણ તે સ્વરૂપથી પતિત કરે છે તેથી ત્યાં કહ્યું છે કે પાપને તો પાપ જગસવ કહે પણ અનુભવી જીવ પુણ્યને પણ પાપ કહે છે કે છે જે ભાવ પાડે પતિત નીચે પાડે એને પતિત કહેવામાં આવે છે તો સ્વરૂપથી જે નીચે પાડે છે એવું આ પરિણામ હોવાથી એને પતિત પરિણામ પાપનું પરિણામ કહેવામાં આવે છે પુણ્ય છે તો અશુભરાગ પુણ્ય અશુભરાગ નથી શુભ અને અશુભના ભેદને જોવામાં આવે તો એ શુભના ખાતામાં લેવું જોઈએ પણ અહીંયા એ અપેક્ષા નથી અહીંયા જ્યાં પુણ્યને પાપ કર્યું છે ત્યાં પરમાર્થના વિષયને મુખ્ય કરીને વાત કરી છે
બરાબર
પાપની અપેક્ષાથી વાત નથી કરી પણ પરમાર્થની અપેક્ષાથી વાત કરી છે પુણ્ય છે તો શુભરાગ પણ તે સ્વરૂપથી પતિત કરે છે પુણ્યભાવ કરનારો જીવ એટલો સ્વરૂપથી સ્ખલિત થઈને સ્વરૂપથી ચ્યુત થઈને પુણ્યભાવમાં આવે છે તેથી ત્યાં કહ્યું છે કે પાપને તો પાપ જગ સૌ કહે જગત આખું પાપને પાપ કહે છે પણ અનુભવી જીવ પોતાના પરમાર્થ સ્વરૂપને અનુભવનારો જીવ પુણ્યને પણ પાપ કહે એમાં આ અપેક્ષા છે કે પોતાના સ્વરૂપથી ચ્યુતિ થાય છે પોતાના સ્વરૂપથી પડવું થાય છે એકા જેમ પાપ કાર્ય સારું નહીં તેમ પોતાના સ્વરૂપથી પડવું તે કાર્ય સારું નહીં એમ છે માટે એને સારું કાર્યની એ અપેક્ષા એને પાપ કહેવામાં આવે છે પુણ્યનું મહત્વ હોય એને જરા કઠોર વચન લાગે છે આવા ઊંચા પુન કરનાર પછી કોઈ ઊંચા આવા પુન નહીં કરે કરવા નહીં કરવાનો પ્રશ્ન નથી એ પરિણામ જ્યાં સુધી શુદ્ધતા પ્રગટતિ નથી ત્યાં સુધી શુભ અને અશુભ પરિણામ થયા જ કરે છે ને આવ્યા જ કરે છે એને કરવા ન કરવાનો તું સ્વામી થા છો કર્તૃત્વ પણ એ તો ઉલટાનો મિથ્યાત્વને વધારે દ્રઢ કરે છો એમ છે થાય છે એને તો હું કરું છું એમ કરીને એમાં કર્તૃત્વનું મિથ્યાત્વ નવું ઉમેરે છો જ્ઞાનીઓને થાય છે માત્ર પરજ્ઞી તરીકે જણાય છે પણ હું કરું છું એમ એમાં એ કર્તૃત્વ રેડતા નથી અને થાય છે એને એમ જાણે છે કે સ્વરૂપથી જેટલું ચ્યુત થવાય છે તેટલા વ્યવહારના પરિણામ આવે છે જો સ્વરૂપમાં સંપૂર્ણપણે ઠરી જવાય તો એટલા વ્યવહારના પરિણામ આવે નહીં પાળે છે પ્રતિપાલન કરે છે ચુસ્તપણે પાળે છે એનો અર્થ એમ છે એથી હેઠાના પરિણામ નથી કરતો
બરાબર
એટલો જ ત્યાં અપેક્ષા છે એટલી મર્યાદા છે પણ તેથી પરમાર્થભૂત એ પરિણામ છે અને એ કર્તવ્ય તરીકે કરવામાં આવ્યા છે એવી ત્યાં સમજણ છે ને અભિપ્રાય છે એમ બિલકુલ જેને છઠ્ઠા સાતમા ગુણસ્થાન યોગ્ય શુદ્ધિ વિશેષ હોય તેને બહારમાં વિભાવ 28 મૂળ ગુણની મર્યાદા મારીએ છે એથી નીચેની કક્ષાની મર્યાદામાં એ જીવ આવતા નથી એમ ત્યાં કહેવાનો આશય છે એમ નીચેની મર્યાદા બાંધી છે ઉપરની વાત લેવામાં આવે તો એ વિકલ્પો ટાળીને પણ તે મુનિનો આત્મા પુરુષાર્થ વધારીને સંપૂર્ણપણે સ્વરૂપમાં ઠરી જવાના પુરુષાર્થવંત છે ઉદ્યમવંત છે અને તેથી એ ઠરી જશે ને એને એ છોડી દેશે
બરાબર
કેમ કે એ પ્રયત્ન એ કરી રહ્યા છે
સ્થિતિ જુદી વાત છે, સમજમાં આવે
છે. પૂરો અભિપ્રાય જે શુભ ના મહત્વ નો છે ને,
હા જી,
એને નડે છે. ત્યાં જે મમતા કરે છે અથવા શુભરાગની જે મીઠાશ છે અને શુભરાગની જે મહિમા અજ્ઞાન ભાવે એને થઈ ગઈ છે, કિંમત જે અંકાઈ ગઈ છે વધુ પડતી, એને લઈને એને આ વિષય જે રીતે સીધો સરળપણે અંગીકાર થવો જોઈએ એ રીતે અંગીકાર થતો નથી. જયસિંહ આચાર્ય પણ કહ્યું છે કે પુણ્ય છે તે અશુભથી બચાવે છે, પણ શુભ સ્વરૂપથી પછાડે છે, પતિત કરે છે. જયસિંહાચાર્યદેવે સમયસારની ટીકા કરી છે, એમાં પુણ્ય પાપના અધિકારમાં આ વાત કરી છે. ત્યાં તો એમણે પુણ્ય પાપનો અધિકાર નથી કહ્યો, પણ આ બંને વિષય છે એ પાપ હોવાથી આ પાપનો અધિકાર છે, પુણ્ય પાપનો અધિકાર નથી, એવી વાત કરી છે. જયસિંહ આચાર્ય પણ કહ્યું છે કે પુણ્ય છે તે અશુભથી બચાવે છે, ભલે ત્યાં અશુભથી બચવું થાય છે, પણ શુદ્ધ સ્વરૂપથી તો એ પછાડે છે અથવા પતિત કરે છે. તેથી પુણ્યને પણ પાપ કહ્યું છે. એમણે પણ ત્યાં જયસિંહ આચાર્યજીએ પણ ત્યાં પુણ્યને
પાપ કહ્યું છે,
પાપ કહ્યું છે. જેમ પાપ કરવા યોગ્ય નથી તેમ પુણ્ય પણ કરવા યોગ્ય નથી. તો કરવા યોગ્ય શું છે? કે પોતાના શુદ્ધ સ્વરૂપનું શુદ્ધ નિર્દોષ વિતરાગી પરિણમન કરવા યોગ્ય છે, એમ ત્યાં સિદ્ધિ અપેક્ષા છે. યથાર્થપણે વાતને વિચારમાં લેવી જોઈએ અને એ યથાર્થપણે એને અંગીકાર કરવી જોઈએ, અયથાર્થપણે નહીં. પાપનો અધિકાર છે છતાં તેમાં પુણ્યને પાપ કહ્યું છે. ત્યાં પુણ્ય પાપનો અધિકાર છે છતાં પુણ્યને ત્યાં પાપ કહ્યું છે. અહીં તો જેને આત્માનું હિત કરવું હોય તેની વાત છે, એટલે કે જેને શુદ્ધ ભાવે પરિણમવું હોય તેને આ સિદ્ધાંત કેવી રીતે સમજવો એની વાત છે. અહીં તો જેને આત્માનું હિત કરવું હોય તેની વાત છે, બાકી તો અનંતવાર શુભ કરીને નવમી ગ્રેવ ગયો પણ એક ભાવ ઘટ્યો નહીં. શુભ એને કેટલી વાર કર્યું? નવમી ગ્રેવ જવાનું, એટલે કે ચોખા પંચમાવ્રત ને 28 મૂળગુણ શુદ્ધ અખંડપણે પાયા હોય અને તે પણ નિદાન બંધની રીતે નહીં, પણ ભૂલથી પુણ્યને ધર્મ માનીને ચોખ્ખા પાયા હોય, ભાવને ઓળખ્યો ન હોય પુણ્ય ભાવને, અને એને ધર્મ ભાવ માનીને નિષ્ઠાપૂર્વક જ્યારે એનું પાલન કર્યું હોય કે આમાં ક્યાંય દોષ આવવો જોઈએ, ત્યારે એને એટલો કષાયબંધ થાય કે એના ફળમાં નવમી ગ્રેવ કે ઉપજે 16 સ્વર્ગની ઉપર જાય. અત્યારે તો સમ્યક દ્રષ્ટિ દેહ છોડે તો પણ વૈમાનિક દેહમાં જાય છે, ઉપરના સ્વર્ગમાં જતા નથી. આ તો ખેત ગ્રેવમાં જાય છે તો પણ ગ્રીવા, એટલે આ ગ્રીવામાં જે આવે એ વિમાનો છે ત્યાં નવમી ગ્રહ કે જાય છે. પણ મિથ્યાર્થ સાધનું છે એટલે જન્મ મરણમાંથી ક્યાંય ફેરફાર થતો નથી. એટલા જન્મ મરણ એના અનંત જન્મ મરણનું જે કારણ છે જે એમને સાધ્યું છે, આ જીવ એવું શુભ પાડીને કરીને અનંત વાર નવમી ગ્રહ સુધી ગયો છે પોતાનું જીવન. બીજાની સામે દ્રષ્ટિ લેવાનું છે. એનું અસ્તિત્વ જોવું તો પાછળ છેડો નથી, ક્યારથી પોતે છે કે એનો કોઈ પાછળ છેડો નથી. એટલે અહીંયા એમ કહે છે કે ભાઈ, શુભ ને શુભ નું ફળ એની મોક્ષ માર્ગ ને વિશે એવી કોઈ કિંમત નથી. ખરેખર કિંમત આંકવા જેવી એ છે કે તું શુદ્ધતાની લાઈન પકડ, અશુભ છોડીને શુભની લાઈન પકડે છો, એની મહત્તા આંકે છો, એની મહિમા તને આવે છો આવે છે. પણ ખરેખર શુદ્ધતાની લાઈન પકડવા જેવી છે, એ રસ્તે ચડવા જેવું છે. આપોઆપ તારું અશુભ ઘટશે, પછી શુભ ઘટશે અને પૂર્ણ શુદ્ધતા થઈ જશે. એ રીતે યથાર્થપણે માર્ગે ચડવા માટે એને એમ કહે છે કે ભાઈ, ત્યાં શુભ નવમી ગ્રહ પર્યંત ઉત્કૃષ્ટ શુભ સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત આપીને એના બધા પેટા ભેદને એમાં સમાવી લીધા. પછી બીજાની વાત શું કરવી? આટલું ઉત્કૃષ્ટ શુદ્ધન તો શુભ અનંતવાર કર્યું, છતાં તારો એક ભાવ ઘટ્યો નહીં અને મોક્ષ માર્ગમાં તું આવ્યો નહીં, તો એ બધું કર્યું, એ બધું એ ગયું નકામું ગયું.
અમારે આત્મનું એક કરવું છે, બોધ આપો
કે એ તો ગુરુદેવ એ જ વાત કરે છે. શુભાશુભને ગૌણ કરીને પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખવું, ઓળખતા એની ખરી મુખ્યતા, ખરેખરી મુખ્યતા તો ઓળખાણ પછી આવશે અને અનુભવ થશે. એ અનુભવ છે, એ ભવ છેદનું કારણ છે. એ ક્ષણનો સમ્યક દર્શનનો અનુભવ પહેલામાં પહેલો ભવની અનંતતાને છેદી નાખે છે, મર્યાદિત કરી નાખે છે. એને અનંત ભવ હોય એ કદી બધો નથી. એ લાઈન ઉપર ચડાવવા માટે બાકીની બધા વિષયને ચોખ્ખો કરવામાં આવે છે. કેમ કે જીવ અટકો છે એ શુભની મહત્તામાં અટકો છે, કેમ કે ધર્મના માર્ગમાં આવે છે. એ અશુભને એટલી મહત્તા આપતો નથી જેટલી એ શુભને મહત્તાને. શુભાશુભ ભાવ તો સર્વજ્ઞાની જીવોને થાય, જ્ઞાનીઓને પણ થાય શુભાશુભ ભાવ, તો પણ એને જે શુભની મહત્તા છે એને શુદ્ધતામાં આવવા દીધી એને પ્રતિબંધક કારણ હોવાથી સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત આપીને એ કહ્યું કે અનંતવાર નવમી ગ્રહ ગયો તો પણ એ શુભ આત્માને હિતનું કાંઈ કારણ થયું નથી.
બરોબર.
જો સંસ્કાર પડી જાય તો એ બહુ મોટી વાત છે, પણ શુભાવ નવમી ગ્રહ પર્યંત ના કરે તો એ કાંઈ નથી. એની કોડીની કિંમત નથી કરતા. અને જો સંસ્કાર પડી જાય આત્માને સમજવાના કાળમાં, આત્માને સમજવાની રૂચિના કાળમાં જો એને સંસ્કાર પડી જાય તો કહે છે કે આ ભવેની તો બીજા ભવમાં, હવે પછીના ભવાંતરમાં એ શુદ્ધાત્માના શરણને પકડી લેશે. અને એના ભવ અલ્પ છે એ ભવથી છૂટી જશે. એની કિંમત ઘણી છે. આ નવમી ગ્રહ જવાના ભાવની એટલી કિંમત નથી, કેમ કે ત્યાં હજી સંસ્કાર પડ્યો નથી. આમ તો અનંતવાર ગયો ને, તો સંસ્કાર પડ્યો હોય તો અનંતવાર જાય નહીં. આમ આખો વિષય જૈન દર્શનનો બીજી રીતે છે, આખી લાઈન ફેર છે એમ કેમ છે. એમ છે કે શુભાશુભને મુખ્ય કરવાને બદલે સમ્યક મિથ્યાત્ના પ્રકરણને મુખ્ય
કરવું.
સામાન્ય રીતે ધર્મના ક્ષેત્રમાં શુભાશુભને મુખ્ય કરવામાં આવે છે, એમાં અશુભ કેટલું ને શુભ કેટલું, શુભ કેટલું ને અશુભ
કેટલું,
એ ભાનગઢમાં રોકાઈ જાય છે. એને એમ કે છે એમ નહીં, સમ્યક મિથ્યાત્મના પ્રકરણને સારી રીતે આમાં મિથ્યાત્મનો છેડો ક્યાં બંધાય છે, મિથ્યાત્મનો ટાંકો ક્યાં બંધાય છે અને સમ્યક કેમ થાય, સમ્યકના રસ્તે કેમ જવાય, સંસ્કાર પડવું એ પણ, સંસ્કાર પાડવા એ પણ સમ્યકના રસ્તે છે, નિર્ણય કેમ થાય સ્વરૂપનો, રુચિ કેમ થાય સ્વરૂપની, ભાવના સ્વરૂપની શું ચીજ છે, ભલે આ બધું હશે શું ભાવના કાળમાં, પણ જેનું કેન્દ્ર સ્થાન આત્મા છે, શુભ ભાવ એનું કેન્દ્ર સ્થાન નથી, છે શુભ ભાવ નો કાળ આ બધો, એથી શુદ્ધતા પ્રગતિ નથી ત્યાં સુધી શુભ ભાવ થાય છે, પણ ત્યાં એકલો શુભ ભાવ નથી, ત્યાં શુદ્ધાત્માને કેન્દ્રમાં મુખ્યમાં રાખીને બીજા પરિણામ પણ થાય છે, શ્રદ્ધા જ્ઞાન આદિના એ ચારિત્રમાં શુભરાત થાય છે, એને કઈ અહીંયા મુખ્યતા આપી નથી, મુખ્યતા નથી આપી ત્યારે તો એમ કે છે કે એ શુભ છે, એ પુણ્ય છે, એ પણ પાપ છે, એમ કહી દે છે, એમ કહીને ચારિત્ર ગુણના પરિણામમાં જે કષાયની મંદતા થાય છે એને ગૌણ કરી નાખે અને શુદ્ધાત્માને મુખ્ય કરવાની વાત, એ રીતે માર્ગ હાથમાં આવે છે, નહીં તો માર્ગ ના બદલે ઉન માર્ગમાં ચાલ્યા જવાનું થઈ જાય છે. શુભ ભાવમાં મીઠાસ આવે છે, કેમ કે કશાય ની મનતા થાય છે, શુભ ના ફળમાં અનુકૂળતાઓ મળે છે, અનુકૂળતાઓ મળે છે એમાં એને સુખ બુદ્ધિ છે કે અહીંથી મને સુખ થાય છે, આ બધી અનુકૂળતાઓથી મને સુખ થાય છે. અનુકૂળતાઓ ઘણી હોય, હમણાં એક ડૉક્ટરને મળવાનું છે, જોયું તો પહેલાં કરતાં ઘણું બધું સારું હતું, ડૉક્ટર બહુ બિઝી લાગો છો, અરે ભાઈ સાહેબ વાત મૂકી દો, પૈસા થઈ ગયા કેટલા એ તો જુઓ, પહેલાં તમે સ્કૂટર ઉપર આવતા હતા, હવે મોટર ઉપર મોટરમાં આવો છો, ભાઈ સાહેબ ક્યાંય શાંતિ નથી, ભાઈ સાહેબ ક્યાંય શાંતિ નથી, રૂપિયા આવી ગયા ને શાંતિ ભલે ન હોય કીધું, રૂપિયા આવી ગયા ને બીજું તો ઠીક, હવે શાંતિ નો હું તો કરે, પણ હવે એ બધું કાંઈ એમાં એનો હવાદ જ નથી ને, પણ જે અંદરમાં અશાંતિ હોય પછી એનો હવાદ ન આવે,
બરોબર
ભાઈ, એ અશાંતિ થઈ છે એ રૂપિયાને કારણે નથી થઈ, રૂપિયા આવ્યા પહેલા જ એ રૂપિયા આવે તો મને સુખ છે, એવી જે રૂપિયામાં રસ રેડ્યો એની અશાંતિ થઈ છે, પછી આવ્યા તો એ તો પૂર્વકર્મ ને હિસાબે આવ્યા, નહીતર ન પણ આવે એ આવે તો એ અશાંતિ ને, એને તો ન આવે તો એ અશાંતિ, એને તો બે રીતે અશાંતિ થવાની છે, એ સુખ બુદ્ધિ છે એને મારે છે, આવે છે તો પુણ્યના ફળમાં, એક તો પહેલાથી અભિપ્રાય સુખ નો હતો એમાં આવી ગયો, એ રસ એવો તીવ્ર થાય, એક તો પહેલેથી માની રાખ્યું હતું ને એમાં ઉદય આવ્યો, એક તો માન્યું કે આ ચીજ સારી ને એમાં પછી મળી જાય, પતી ગયું એ જીવનો રસ અનંતો ત્યાં રેડાય છે, અને એને બરાબર પૂરી અશાંતિનું એ જ કારણ થાય છે, બીજું કોઈ કારણ થતું એ જ એને અશાંતિનું કારણ થયું, એમાંથી પાછા ફરવું એને તકલીફ પડે છે, પછી એ પરિણામથી એને ઘણી ઘણો તાકાત ઘણી પુરુષાર્થ થાય ત્યારે માન એમાં પાછા વળવું થાય, નહીં પાછો વળી શકે, અને એવો ધસી જાય છે કે પાછો વળી શકતો નથી, આ
પરિસ્થિતિ જય હો પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવનો જય હો સનાતન દિગંબર શંકર મનો જય હો.